ચિત્રલેખા ગ્રુપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રજૂ કરે છે, જેની સુગંધ આટલા વર્ષે પણ જળવાઈ રહી છે એવા વજુ કોટકના પ્રભાતના પુષ્પો, પાવર્ડ બાય જીવરાજ 90 ઇન એસોસિએશન વિથ જેડ બ્લુ બેન્ચમાર્ક વોટર હીટર્સ અને સ્પાઇરન મસાલા, સપોર્ટેડ બાય નેશનલ સ્ટોક એક્સચેન્જ. બેકગ્રાઉન્ડ મ્યુઝિક દીપક શાહ, નરેટેડ બાય હરીશ ભીમાણી.
પ્રભાતના પુષ્પો. પુષ્પ 118મું. પુરુષાર્થ અને મહત્વાકાંક્ષાની સાક્ષાત પ્રતિમા જેવો તે આખરે ટોચ ઉપર પહોંચી ગયો અને અમે એના નામનો જય ઘોષ ગજાવ્યો. તે દિવસે અમે ગામમાં ઉત્સવ ઉજવ્યો અને અમે સૌએ સ્વીકાર કરી લીધો કે અમારામાંથી જો કોઈ શ્રેષ્ઠ હોય તો તે છે. અમે એને અમારો નેતા ગણ્યો, ગુરુ ગણ્યો અને અમારો તે મહાન ઉદ્ધારક છે એવું અમે સૌએ કબૂલ કર્યું. તે જ્યારે અમારી વચ્ચે હતો ત્યારે એની સાથે વાતચીતમાં અમે એના માટે બીજા પુરુષ એકવચનનો ઉપયોગ કરતા હતા, પણ હવે તે ટોચ ઉપર સ્થિર થયો એટલે અમે એના માટે માનભર્યું સર્વનામ વાપરવા લાગ્યા. અંદર અંદર વાતચીત વખતે જ્યારે એના નામનો ઉલ્લેખ થતો ત્યારે અમે એવું કહેવા લાગ્યા કે તેઓ શ્રીએ આપણને શુદ્ધ અને પવિત્ર રહેવાનો ઉપદેશ આપ્યો છે અને આપણે એમના ઉત્તમ વિચારોને આચારમાં ઉતારવા જોઈએ. ટોચ ઉપર પહોંચવું અમારા માટે અશક્ય હતું અને એમના દર્શન કરવાની ઈચ્છા વધતી જ ગઈ. એક વખત અમારી વચ્ચે મતભેદ પડ્યો અને આ બાબતમાં એમની સલાહ લેવાનું નક્કી કર્યું. માર્ગ કઠિન હતો છતાં પણ અમે ઉપર ચડવા લાગ્યા. અમારી વચ્ચે તકરાર ચાલુ જ રહી અને જેવા અમે અર્ધે માર્ગે પહોંચ્યા કે એમના દર્શન થયા. અમે હાથ જોડીને ઊભા રહ્યા, એમના નામનો જય ઘોષ કર્યો અને એમનું પૂજન કર્યા પછી કહ્યું, તમને મત આપ્યા પછી અમારી વચ્ચે ઘણા મતભેદ પડી ગયા છે. અમે સૌ એકબીજાને એકબીજાથી ઊંચા ગણીએ છીએ અને તેથી અમારી વચ્ચે ક્લેશ વધી પડ્યો છે. અમે તમારી પાસે ટોચ ઉપર આવવાનો પ્રયત્ન કરતા હતા પણ ત્યાં તો તમે જ સામે આવ્યા. તેમણે કહ્યું, તમે અર્ધે રસ્તે પહોંચ્યા એટલે મારી નજર તમારા ઉપર પડી. ઉપર આવવામાં તમને વધુ કષ્ટ પડે એ જોવા હું ઈચ્છતો ન હતો અને તેથી હું પોતે જ નીચે ઉતરી આવ્યો. તમારે કદી ટોચ ઉપર આવવાનો પ્રયત્ન કરવો નહીં, કારણ કે ત્યાં એક વ્યક્તિ સિવાય બીજા કોઈ માટે જગ્યા નથી. આજથી હું એવો નિયમ કરું છું કે દર વર્ષે હું તમને આ જગ્યાએ દર્શન આપીશ અને એ વખતે જે કંઈ કહું એનું તમે પાલન કરજો. પછી તેમણે મધુર વાણીમાં અમને ઉપદેશ આપ્યો. વાણી માધુર્ય ઉપર અમે મુગ્ધ થઈ ગયા. એમના ચરણે ઘણી ભેટ સોગાદો ધરી અને અમે સૌ મતભેદ ભૂલીને ચાલ્યા ગયા. થોડા વર્ષો સુધી આમ ચાલ્યું. અમારા માના ઘણા સુખી થયા અને તેઓ માનવા લાગ્યા કે એમના આશીર્વાદનું જ આ પરિણામ છે. દર વર્ષે અર્ધે રસ્તે દર્શન આપવાનો જૂનો કાર્યક્રમ ચાલુ જ રહ્યો. તેઓ ઉપદેશ કરતા અને ફરી પાછા ટોચ ઉપર ચાલ્યા જતા. એક વખત જ્યારે એમના દર્શનનો દિવસ આવ્યો ત્યારે તેઓ નિયમ પ્રમાણે નીચે આવ્યા નહીં. અમે સૌ વિચારમાં પડી ગયા અને છેવટે મહાજને એવું નક્કી કર્યું કે અમારામાંથી કોઈ બે માણસોએ ટોચ ઉપર જવું અને તપાસ કરવી. અમે બંને ઉપર જવા લાગ્યા. આગળ વધતા મારો સાથીદાર થાકી ગયો, સાથે આવવાની ના પાડી, અને હું છેવટે ઉપર પહોંચ્યો. જોયું તો તેઓ લોહીના ખાબોચિયામાં પડ્યા હતા અને એમના જીવનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. એમને પ્રણામ કરવાનું મન થયું, પણ ત્યાં મારું હૃદય મને કહેવા લાગ્યું, મૂર્ખ, પ્રણામ કરવાની જરૂર નથી. શું તને એટલું પણ ભાન નથી કે તું પણ ટોચ ઉપર આવી પહોંચ્યો છે? તમે સમાન ભૂમિકા ઉપર છો. હવે તું આ સ્થાન છોડતો નહીં. મહાત્મા તરીકે તારું પૂજન થશે. અને મને તરત જ યાદ આવ્યું કે આ માણસ પણ અમારામાંનો જ એક હતો અને હું એને તું કહીને બોલાવતો. મેં એને પૂછ્યું, અરે તને શું થયું છે? તારી આ દશા? તેણે મારી સામે જોયું અને પૂછ્યું, તે મને તું કહીને બોલાવ્યો? હા. અને એના ચહેરા ઉપર જરા આનંદ ફેલાયો. તેણે કહ્યું, વાહ, આજે મને ઘણો આનંદ થાય છે, કારણ કે તે મને તું કહીને બોલાવ્યો છે. મને લાગે છે કે મારું મૃત્યુ હવે શાંતિથી થશે. તારા જીવનમાં શું શાંતિ નથી? તારા ઉપદેશથી ઘણા સુખી થયા. હા, હું જાણું છું કે તમે સૌએ પ્રગતિ કરી છે, પણ મારી તો અધોગતિ થઈ છે. તમે મારા કરતાં આગળ વધી ગયા છો. હમણાં છેલ્લી ઘડીએ હું મારું મન હળવું કરવા માગું છું કે જેથી શાંતિથી મૃત્યુ પામું. બોલ, જલ્દી બોલ, હું સાંભળવા તૈયાર છું. અને તને શાંતિ મળે એવો ઉપદેશ પણ હું તને આપીશ. તેણે કહ્યું, ટોચ ઉપર પહોંચ્યા પછી હું નીચે તમારી વચ્ચે આવવા માંગતો હતો. જરા નીચે ઉતર્યો કે મારા કાન ઉપર મારા નામનો મેં જય જયકાર સાંભળ્યો. હું મહાન છું, શ્રેષ્ઠ છું, નેતા કે ધર્મગુરુ છું, એવું મેં કંઈક તમારા તરફથી સાંભળ્યું અને હું પાછો ટોચ ઉપર ચડી ગયો. મને થયું કે મારા જેવા મહાન માણસે હવે નીચે ન ઉતરવું જોઈએ. મારે મારું સ્થાન ટકાવી જ રાખવું જોઈએ. થોડા વખત પછી તમે સૌએ ઉપર આવવાનો પ્રથમ પ્રયત્ન કર્યો, પણ હું પોતે તમને અર્ધે માર્ગે મળવા આવ્યો. તમારી સાથે જ રહેવાની મારી ઈચ્છા હતી, પણ તમે સૌ હાથ જોડીને ઊભા રહ્યા, મારું પૂજન કર્યું, એટલે મારો વિચાર બદલાઈ ગયો. મને થયું કે મારે મારું માનપણું જતું ન કરવું જોઈએ. મેં તરત જ તમને સૌને સલાહ આપી કે તમે કોઈ ટોચ ઉપર આવતા નહીં, કારણ કે તમારામાંનો કોઈ ટોચ પર આવી ચડે તો મારી મહત્તા ઉડી જાય. ત્યાં એક સિવાય બીજા કોઈ માટે જગ્યા નથી એવું મેં તમને કહી દીધું. અને તમારી ભેટ સોગાદો લઈને હું ઉપર ચડી ગયો. મારા ઉપદેશ પ્રમાણે તમે વર્તવાનો પ્રયત્ન કર્યો. ઘણી રીતે તમારી પ્રગતિ થઈ અને તમે સૌ એમ માનવા લાગ્યા કે મારા આશીર્વાદને લીધે જ આ બધું થયું. પણ ખરી વાત તો એ છે કે જે પુરુષાર્થ કરતો રહે છે એના ઉપર ઈશ્વરના આશીર્વાદ ઉતરતા જ રહે છે. તે અમને આ વાત કેમ ના કરી? જો આ વાત કરું તો મારું મહત્વ તૂટી જાય અને મારું મહાનપણું તૂટે એ મને ગમતું ન હતું, પણ ટોચ ઉપર આવ્યા પહેલા મારામાં જે અભયપણું હતું તે ચાલ્યું ગયું. કોઈ મારું સ્થાન ઝૂંટવી ના લે એવો મને ભય લાગવા માંડ્યો. હું સદા ભયથી ઘેરાયેલો રહ્યો અને તેથી મનમાં અશાંતિ વધવા લાગી. હું જાણતો હતો કે તમારામાંનો સૌથી દુઃખીમાં દુઃખી માણસ પણ મારા કરતાં સુખી છે, પણ હું મારી પ્રતિષ્ઠાના મોહને વશ થઈને અહીં પડ્યો રહ્યો. તમારી વચમાં સામાન્ય માણસ બનીને મારે સુખી થવું હતું, પણ તે ન બન્યું અને મારું દુઃખ વધતું ગયું. તમારા તરફથી મળેલું અઢળક ધન અહીં મેં ખાડામાં દાટી રાખ્યું છે. તમે સૌ ધન કમાયા, મને ધન આપીને તમે સુખની ભાવના અનુભવી, પણ મારી પાસે ધન ભેગું થયું છતાં પણ હું સુખી ન થયો. જીવનમાં ભયનું પ્રમાણ વધી ગયું. કોઈ અહીં આવી પહોંચશે તો મારું ધન લૂંટી જશે એ ચિંતા મને મૂંઝાવતી રહી. ટોચ ઉપર આવ્યા પછી આવી રીતે દુઃખી થઈ ગયો, પણ હું મૃત્યુ પામું એ પહેલા તારું દર્શન થયું એટલે હું મારી જાતને આજે સુખી માનું છું. તે મને તું કહીને બોલાવ્યો એટલે વધુ સુખ થયું છે. હવે તારે મને ઉપદેશ આપવાની જરૂર નથી. તારે જો ઉપદેશ આપવો હોય તો આ ટોચ ઉપર બેસી રહે. અહીં ધન પણ ઘણું છે અને વધુ ધન મળ્યા જ કરશે. મેં મનમાં નક્કી કરી લીધું કે હવે આવી તક હાથમાંથી જવા દેવી ના જોઈએ. પણ તે મૃત્યુ પામે એ પહેલા મેં એને પૂછ્યું, તારી આવી દશા શા માટે થઈ એ વાત તો તે મને જણાવી નહીં. સાંભળી લે, તું અહીં આવ્યો એ પહેલા લૂંટારા જેવા બે માણસો અહીં આવી ચડ્યા. એમને ખબર હતી કે મારી પાસે ઘણું ધન ભેગું થયું છે. લક્ષ્મી ક્યાં દાટી છે એ જાણવા માટે તેમણે પ્રયત્ન કર્યો. મેં કહ્યું કે હું જગ્યા નહીં બતાવું અને મારી પાસેથી વાત મેળવવા માટે તેઓએ મારા ઉપર ઘા કરવા માંડ્યા. મેં સામનો કર્યો, પણ એવામાં તમે આવી રહ્યા છો એવો કોલાહલ તેમણે સાંભળ્યો અને તેઓ મને લોહી લોહાણ હાલતમાં મૂકીને ચાલ્યા ગયા. એવામાં તો એનો પ્રાણ ચાલ્યો ગયો અને બીજી જ પળે મારા હૃદયમાં ભય જાગ્યો, અશાંતિ વધી પડી અને મેં ઝડપથી નીચે ઉતરવા માંડ્યું. માણસો મારી રાહ જોઈને ઊભા હતા. મેં કહ્યું, ભાઈઓ, એનું મૃત્યુ થયું છે, એનો દેહ લોહીના ખાબોચિયામાં પડ્યો છે. તમે સૌ ઉપર જઈ શકો છો, ટોચ ઉપર પહોંચવું સહેલું છે અને આપણે જેને ટોચ માનીને બેઠા છીએ એ જ નરકની ખીણ છે. આપણા પગ નીચે જ્ઞાન પથરાયેલું છે અને ટોચ ઉપર અભિમાનનું ધુમ્મસ છવાયેલું છે. ટોચ ઉપર જવું સહેલું છે એ વાત જાણીને બધાએ ઉપર દોડવા માંડ્યું, પણ હું ના ગયો. સાંજ પડી, અંધકાર છવાયો એટલે હું નીચે ગામમાં આવેલી મારી ઝૂંપડીમાં ચાલ્યો ગયો. બીજે દિવસે જ્યારે પ્રભાતના પુષ્પો ખીલી ઉઠ્યા ત્યારે મેં ધરતી ઉપર ઊભા રહીને ટોચ સામે નજર ફેંકી. સૂર્યનો પ્રકાશ ત્યાં પથરાયો હતો, ધુમ્મસ જેવું કંઈ ન હતું. અને મેં શું જોયું? ગીધ અને સમડીઓનું ટોળું ત્યાં ચક્રાવા લઈ રહ્યું હતું. એક વૃદ્ધ પુરુષે સમાચાર આપ્યા કે ભાઈ, જે લોકો ટોચ ઉપર પહોંચ્યા તે બધા પાછા આવ્યા નહીં. ટોચ ઉપર કોની માલિકી અને કોનું ધન એ વિશે ચર્ચા થતાં અંદર અંદર કજિયા થયા અને બધા કપાઈ મર્યા.